आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
सामंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार्य पर डॉक्टर हरिभाईना प्रवचन श्लोक 25 नु अनुसंधान तथा श्लोक 26 थी 28
रत्नकरंड सावकाचार इनी अंदर अपने श्लोक 25 चाले छे। આખું વર્ણન છે કે જ્ઞાની કેવા હોય, એનામાં ગુણ કેવા હોય અને કેટલા બીજા કેટલા દોષો ન હોય। તો અહીંયા કથા 25માં કહું કે જ્ઞાનીને 8 પ્રકારના મદ હોતા નથી। કેમ કે એને એક વાત મોટી જોઈ, શું જોયું કે પોતાનો જે સ્વરૂપ એ સ્વરૂપની અંદર જ એને પોતે એટલો વૈભવ જોયો કે જગતના સમગ્ર વૈભવ પ્રત્યેથી તેની વૃત્તિ હટી ગઈ, એનું મન હટી ગયું। અજ્ઞાની મદ કરે છે, કોના ઉપર મદ કરે છે? પરવસ્તુ ઉપર, પરવસ્તુથી જ મોટાય, પોતે કોનાથી મોટો? પર વસ્તુ, જેટલી પર વસ્તુ વધારે એની પાસે તો પર વસ્તુથી જ મોટાઈ કરે છે। પણ એને કદી વિચાર કર્યો નથી કે આમાંની તું જેની ઉપર તારો અભિમાન કરે છે એમાંની કોઈ વસ્તુ ટકવાની નથી અને તારું અભિમાન એ મિથ્યા છે। માત્ર મિથ્યા છે એટલું નહીં પણ પાપ બંધનું કારણ છે। કેમ કે જેટલો જેટલો પર વસ્તુનો પ્રત્યે આપણે તીવ્ર રાગ અને તેના દ્વારા આપણે પોતાની મોટાઈ, એનો અર્થ થયો કે પોતાનું જે પરમાત્મા સ્વરૂપ તેનો અનાદર થયો। અને જ્યાં જ્યાં આવો અનાદર થાય ત્યાં ત્યાં હંમેશા પાપનો બંધ પડે। જે છોટું તો મિથ્યા તો છે શું, જે પોતાનું ન હોય એને પોતાનું માનવું, જે પોતે ન કરી શકે પોતે કરી શકે એવું માનવું અને પોતાથી પોતાના સ્વરૂપને ભૂલીને પરથી પોતે કંઈક મોટો છે, કંઈક વૈધો એવું જે માને અજ્ઞાની, એમને અજ્ઞાની તો પરમા જ મોટાઈ લાગે। કેમ કે પોતાનું સ્વરૂપ જોયું નથી તો પછી બાકી જે જુએ એને મોટાઈ લાગે, બીજો ને સેમ બીજી મોટાઈ લાગે। તો અહીંયા સેમાં સેમાં મોટાઈ લાગે છે મિથ્યા દ્રષ્ટિને? તો કે પૂજા પ્રતિષ્ઠા કુળ જાતિ શરીરનું બળ રાજ્યની વિભૂતિ તપ અને શરીરનું રૂપ આની ઉપર જીવ મત કરે, બીજા તો શેની ઉપર મત કરે? કે આ વસ્તુ ઉપર જીવ મત કરે છે। આમાંના એક પણ મત જ્ઞાનીને હોતા નથી। કેમ કે કોઈ પર વસ્તુમાં જ્ઞાનીને પોતાપણું લાગતું નથી અને પર વસ્તુમાં પોતાપણું લાગે એને ભગવાને અજ્ઞાની કહ્યો છે। અજ્ઞાનનું લક્ષણ શું? કે જે પોતાનું નથી એમાં પોતાપણું કરવું, એ અજ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાનનું લક્ષણ કે પોતામાં જ પોતાપણું કરવું, પરમા પોતાપણું ન કરવું. પરદ્રવ્યને નિજ કરે, નિજ આત્માને પણ પર કરે, અજ્ઞાની એવો જીવ કર્મનો કારક બને. તો આથી શું થાય ને, કર્મનો બંધ પડે, કેમ કે જે પોતાનું નથી ને પોતાનું માયનું તેને કર્મનો બંધ પડાવીને રહે છે. કર્મનો બંધ પડે છે નથી આનાથી. પરને કરે જે નિજ રૂપ નિજને કરે, પણ પર અજ્ઞાની એવો જીવ કર્મનો કારક બને. આ સમયસરની ગાથા છે, સ્પષ્ટ બતાવ્યું કે કર્મ કેવી રીતે બાંધે છે. તો અહીંયા આ વાત કહી કે જ્ઞાન મદ, પૂજા મદ, કુળ મદ, જાતિ મદ, બળ મત, રૂદ્ધિ મત, તપ મત અને શરીરની સુંદરતાનો મત. આ જ્ઞાન મદમાં કાર્ય કે શિલ્પનો આદિ ગર્ભિત બધી વસ્તુ આવી જાય છે. હવે કે છે આ મદમાં દોષ શું છે બતાવે છે. આ શ્લોક 26 ની અંદર એમ બતાવે છે કે મદ કરનારનો દોષ. સ્મયેન યો અન્ય અન્ય તેતી ધર્મસ્થાન ગર્વિતાશય સો અત્યત ઇતિ ધર્મ આત્મામયમ ન ધર્મો ધાર્મિક વિના. હવે એનો અર્થ કે છે કે જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ મતથી અન્ય ધર્માત્મા પુરુષોનો તિરસ્કારે છે, તે જીનંદ દ્વારા પણિત ધર્મનો તિરસ્કાર કરે છે, કારણ કે ધર્મ ધર્મી વિના હોતો નથી. વાત કે ધર્મો ન ધાર્મિકો વિના. ધર્મ છે ક્યાં? હંમેશા એક પ્રશ્ન આવે કે ભાઈ ધર્મ છે શું, ધર્મ છે ક્યાં? તો ધર્મ ધર્મીમાં છે. ધર્મ ધર્મીમાં છે. દ્રવ્ય કોઈ પણ હોય એને આપણે ધર્મી, અને એમાં જેટલા ગુણો હોય એનો ધર્મ. પણ અહીંયા જે ધર્મની વાત કરી છે તો એ તો ધર્મી એટલે જ્ઞાની. જ્ઞાનીની અંદર જ ધર્મ છે, બીજે કઈ ધર્મ નથી. અજ્ઞાનીમાં કઈ ધર્મ છે જ નહીં. તો ધર્મ રહે છે ક્યાં? જ્ઞાનીના આત્મામાં ધર્મ રહે છે. તો જ્યાં જ્યાં જ્ઞાની છે ત્યાં ત્યાં ધર્મ છે, જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ધર્મનો અભાવ છે. તો જ્ઞાનીના આત્મામાં ધર્મ જોવાનું છે. એટલે કૃપાળુદેવ કહેશે કે જ્ઞાનીનું અંતકરણ જોવું, જ્ઞાનીના આચાર જોવા એના કરતા અંતકરણ જોવું એની મોટી પરીક્ષા છે. કેમ કે બાહ્ય આચાર મન વચનના કાયાના યુગમાં જ્ઞાની છે જ નહીં. જ્ઞાનીને મન વચનના કાયાના યુગો જ્ઞાની તો દ્રષ્ટા છે, એમાં ક્યાંય પોતાપણું કરતા નથી. જ્ઞાની ઉપદેશ આપતા હોય એ વખતે પણ એને ખબર છે કે આ ઉપદેશ મારે કાંઈ સંબંધ નથી, આ તો જે કાળે જે વચન બહાર પડવાના હતા તે કાળે તે વચન બહાર એની યોગ્યતાથી પડે છે. એ બોલનારું તે આત્મા બોલે નહીં. આત્માને બોલવાનું ક્યાં છે? આત્મા બોલતો જ નથી. આત્મા ન બોલે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે આત્મા બોલે. કેમ કે જો આત્મા બોલતા તો સિદ્ધ ભગવાન બોલવા જોઈએ, તો સિદ્ધ ભગવાન બોલતા નથી. આત્મા બોલે નહીં. આત્મા બોલે નહીં. તો અહીં તો એ વાત કરી કે મદ કરનાર કરે છે શું? ધર્મીનો એટલે સત્પુરુષનો અનાદર કરે છે. એ વાત કરી કે સત્પુરુષનો કોઈ દિવસ અનાદર ન કરવો, આ બહુ મોટી વાત છે. અગર કર્મ બંધનું કોઈ પણ વધારેમાં વધારે મોટું કારણ હોય તો જ્ઞાનીનો અનાદર કરવો, જ્ઞાનીના અવણવાદ બોલવા. જયારે કૃપાળુદેવે અંધાનુબંધી કશાય એના સ્વરૂપ વિશે વાત કરી તો અંતર્બુદ્ધિનું કોઈ પણ જો કારણ મોટા મોટું કારણ હોય તો જ્ઞાન અને જ્ઞાનીનો અનાદર કરો, એ અનંતર્બુદ્ધિનું મોટામાં મોટું કારણ છે. મોટામાં મોટું અગર પાપનું કારણ હોય, અનંત નામ સંસાર, એ સંસારના બંધનું અગર કોઈ પણ કારણ હોય તો જ્ઞાનીનો અનાદર કરો. તો જ્ઞાનીનો અનાદર ક્યારે થાય? કેમ કે જ્ઞાનીને ઓળખતો નથી ને અજ્ઞાનની અવસ્થાની અંદર જે પર વસ્તુ છે એની અંદરથી બહુ મોટા માને છે અને કોઈને કઈ ભાન નથી, એટલે ગર્વમાં ગર્વમાં એ અહીંનો અનાદર કરે છે. અહીં તો આચાર્ય દેવ કહે છે કે ધર્મીનો અનાદર કરવો બહુ બંધનું કારણ છે. લોકો પ્રત્યે આપણે જયારે વિચાર કરીએ ત્યારે અમુક લોકો એવા હોય કે જેમને માર્ગમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય, એમને રસ હોય. અમુક લોકો પણ આવાની સંખ્યા બહુ અલ્પ હોય, સો એ એકાદ માણસ માન નીકળે. અમુક માણસો હોય છે કે ભાઈ આપણાથી તો કઈ થઈ શકતું નથી, પણ જે કોઈ કરે છે તો ભાઈ સારી વાત છે, આનાથી તો કઈ થઈ શકતું નથી પણ જે કરે છે તે સારી વાત છે, ભલે કરે, મારાથી નથી થઈ શકું. એક આવો બીજો પ્રકાર છે. એક ત્રીજો એવો પ્રકાર છે કે કરે એની ઉપેક્ષા એને, કે અનાદરે ન કરે, આદરે ન કરે, એવા અજ્ઞાન જીવ હોય છે. કઈ બિચારા ધર્મ ની પડી દઉં કે જે છે કઈ નહીં, બસ પતિ. એક ફર્ક એવો છે, કરે નહીં પણ કરનારનો તિરસ્કાર કરે અને ખોટું કરે છે એમ કરીને કારણ વિના કર્મ બાંધે. સત્પુરુષ વાત કરતા હોય, ત્યાગની વાત કરતા હોય તો એની સામે વિરુદ્ધ વાત કરે કે તમારે બેડા છોકરા ખબર પડે તમારે બેડા છોકરા નથી એટલે તમે વાત કરો છો, ક્યાં કાંઈ છે. આવી ને આવી કોઈને કોઈ જે કરતા હોય એની કોઈ પણ રીતે એ પોતે તો ન કરે, પણ આવા પ્રકારના જીવો છે એ કારણોના બહુ કર્મ બાંધે. તો જ્ઞાની જયારે ઉપદેશ આપતા હોય તે વખતે કોઈ આવા લોકો હોય ત્યારે ચૂપ થઈ જાય, બને ત્યાં સુધી એના સંસર્ગ હોય એને લાગે તો એવી વાતોને બહુ કરે. કારણ કે પેલો માણસ અનાદર કરે અને કર્મ બાંધે એવું જ્ઞાની પોતે નિમિત્ત થવા માંગતા હોતા નથી, કે પોતાના નિમિત્તે કોઈ કર્મ બાંધે એવું ઇચ્છતા હોતા નથી. તો અહીં તો એ વાત કરી છે કે આવા જીવો જે તિરસ્કાર કરે છે તો અનંતાનુબંધી કશાય, અનંતાનુબંધી કશાયનું કારણ શું? તો મુખ્ય કારણ તો આ છે. મુખ્યમાં મુખ્ય કારણ ધર્મનો અને ધર્મીનો અનાદર કરવો એ અનંત સંસાર રખડાવનારું છે. એટલે જ્ઞાનીને આશાતના આપણે તે કહ્યું છે ને, એટલે આપણે જયારે પ્રતિક્રમણ આમાં વાત કરીએ છીએ કોઈ પણ પ્રકારે તમારા જ્ઞાનમાં તમારા દર્શનમાં તમારામાં કંઈ પણ અવિનય અસાતના થયો હોય તો મતન વચન કાયાથી, તો આમ વારંવાર આપણે કહીએ છીએ કે ભાઈ ક્યાંય અમારી ભૂલ ન થવી જોઈએ. કોઈ પણ રીતે અમારી અજ્ઞાન અવસ્થાને હિસાબે અમે તમારો અનાદર ન કરીએ એ અનાદરનો ડર આપણને રહે છે. તો એ વાત કરે છે કે ધર્મનો ન બને કઈ વાંધો નહીં, કશું વાંધો નહીં, ન સમજે કયું, પણ અનાદર ના કરવું, અનાદર ના કરવું. પણ અનાદર કરનાર કોણ છે? જે મધથી ભરેલા હોય છે, આ તો મધ બીજું થોડાક પૈસા પૈસા આપ થોડાક વધારે હોય, કઈ કઈ મોટી પોસ્ટ ઉપર હોય, કઈ કમાતા હોય, કઈક એવું કઈ મોટું કુટુંબ હોય, મોટું ઘર. અરે ભાઈ એ ભાઈ હવે તો એક સમયમાં ભાઈ આંખ મીચાશે ત્યારે એક રહેશે નહીં, તું ક્યાં જઈશ એનો વિચાર કર્યો છે? તારું ક્યાં જવાનું થશે? તું આ મત કરી રહ્યો છે, ક્યાં જઈશ તું? આ પેલું તણકનું હોય વાવાઝોડામાં ઉઠતું ઉઠતું ક્યાં પડશે ખબર છે? ક્યાં જન્મ લઈશ ભાઈ? કૂતરા કાગડાની પેટે જતો રહીશ, પત્તોય નહીં પડે. અને અભિમાન તો રાજા રાવણના પણ રહ્યા નથી, તારા તો શું અભિમાન? તું તો કોણ છો? તું કોની ઉપર ગર્વ કરી રહ્યો છે? જે વિચાર કરતો નથી, બસ ઊંધે ને ઊંધો જાય જાણે અમે કંઈક છીએ, અમે કંઈક છીએ, અમે કંઈક છીએ, અમે જેવા તેવા નથી. તો એ વાત અહીં કરે છે. એ તો ઠીક, બીજું સમાજમાં તો ગમે એમ કે, પણ ધર્મનો અનાદર કરવો, ધર્મની અને સદગુરુની આસાધના કરી એ મોટામાં મોટું કર્મબંધનું કારણ છે. કારણ કે ધર્મનો, સત્પુરુષનો અનાદર એ સતનો અનાદર છે. સતનો અનાદર કરે છે, સતનો અનાદર કરે છે, સ્વરૂપનો અનાદર કરે છે, ભગવાનનો અનાદર કરે છે. જ્ઞાની તો પરમેશ્વર જ છે. કૃપાળુ વ્યક્તિ કણ લખે છે, જ્ઞાની પરમેશ્વર છે, જે એમ માને છે એનાથી કંઈ બીજું માને છે તો તે જ્ઞાનીને સમજ્યું નથી. જ્ઞાની તો પરમેશ્વર જ છે. એવું જ્યાં સુધી અંતરમાં નહીં થાય ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ થતી નથી. આગની પ્રાપ્તિ થતી નથી. એટલે એ વાત કરે છે કે જ્ઞાની પુરુષનો અનાદર કરવો નહીં. ત્યાં તો ક્યાં સુધી સાચા સત્પુરુષની વાત તો ક્યાં સુધી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જેને ઉપકાર કર્યા એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર ના પાડી દીધી. પ્રત્યક્ષ સદગુરુ વિના ધર્મ નથી. અને એવો ધર્મ જ્યાં છે એવા જ્ઞાનીના અંતરમાં ધર્મ છે. હવે એ ધર્મ તારે પ્રાપ્ત કરશો તો એવો માર્ગ વિનય તેણું ભાંખું શ્રી વિતરક મૂળ હતું. એવો માર્ગનો સમજે કોઈ સુભાગ્ય, કોઈ જ સુભાગ્ય એવો જીવ છે એક જ સમજે છે કે જ્ઞાનીનો કેટલો વિનય કરવો પડે, કેટલું નિર્માણતા પોતાને હોવી જોઈએ. તનસે મનસે ધનસે સબસે સદગુરુ કી આનસ આત્મ બસે તબ કારજ સિદ્ધ બને સમૃતિ પ્રેમી ભાવક. એ વાત છે. તો એને બદલે વિનય કરવા બદલે અનાદર કરે તો આનંદ સંસાર વધારે છે. તો આ વાત અહીંયા એટલી બહુ સ્પષ્ટ એમને કરી છે. તો આપણાથી ન બને. અને એવું પણ બને કે કોઈક વાતો એવી હોય આપણે નહીં પણ સમજાય, બધી વાતો આપણી યોગ્યતા ન હોય તો આપણે નહીં પણ સમજાય, તો ના સમજાય કઈ વાંધો નહીં, હમણાં નથી સમજાતી, ભવિષ્યમાં સમજાશે, આપણી યોગ્યતા આવશે ત્યારે સમજાશે. પણ અંતરથી તો એવો દ્રઢ નિર્ણય કરવો જોઈએ કે જે જનેશ્વરદેવે જે વાત કરી છે તે વાતની અંદર એક અંશ પણ અસત્ય નથી, 100% સાચ. અરે ઓઘે ઓઘે પણ તમારે, એટલે કૃપા લઈ કે સીસા જેવી તમારી શુદ્ધ હોવી જોઈએ એમાં ફરું, ના સમજાય કઈ વાંધો નહીં, ભવિષ્યમાં સમજાશે. પણ શ્રદ્ધામાં જરાય ભૂલ કે શંકા આ તે કશું આવવું નહીં છે તો આવી જેને યોગ્યતા હોય એ ધર્મનું પાત્ર છે. તો અહીંયા તો એ વાત કરે છે, મદ કરનાર કેવા દોષ કરે છે કે પહેલામાં પહેલું મદ કરનાર શું દોષ કરે, પોતાના મદની અંદર આ લ્યો આ ભિખારા નીકળ્યા છે, ખાવા નથી મળતું, નીકળ્યા દીક્ષા લઈ લઈ નીકળી પડ્યા. અરે વાત કરનારા છો, હા આવી વાત કરનાર કઈ બોલનારા પડ્યા છે. તો આપણાથી ન બને કશું વાંધો નહીં. કોણ છે ધર્માત્મા કોણ એ તો આપણે જાણવાની, એક તો આપણી તાકાત નહીં, ઓળખવાની તાકાત નહીં. અને કોઈ એવો હોય તો ભાઈ ઠીક છે બરાબર જે છે તે બરાબર છે, પણ આપણે કોઈનું અનાદર નહીં કરવું. પછી કોણ છે, આ તો પેલા તપ કરે છે વાળા, સ્થાનકવાસી નું કરણ, સ્થાનકવાસી આનો કરણ, આનો આના કરણ, માં એ બધા આનંદ સંસાર વધારના કારણો છે. સંપ્રદાયો જે છે અને જે સંપ્રદાય જનૂન છે એ જનૂન કરાવનાર અનંત સંસારી થાય છે. ઉસુત પરુપણ એ બધી અસત પરુપણ, ઉસુત સૂત્ર કે વિરુદ્ધની બધી પરુપણા અજ્ઞાનીઓ કરે છે. અનંત સંસારનું કારણ છે અસત પરુપણા કહ્યું છે. એના જો જગતમાં કોઈ તો અત્યારે તો બધું ચાલી રહ્યું છે જેમ છે તેમ ચાલી રહ્યું છે, જેમ પેલો પેલાનું કાપે ને પેલો એવી કોઈ પરુપણા એવી પણ સત્ય જ્યાં હોય ત્યાં સત્યની જ પરુપણા, બીજી હોય નહીં. પણ આ તો જનૂન જેનો પાર નહીં તો અનંત સંસારનું કારણ છે. સૂત્રોમાં તો એવી વાત આવે છે કે આ પંચમ કાળની અંદર અમુક લાખ આચાર્યો નરકમાં જશે, સાંભળવા જેવું બહુ નથી, બહુ બધી વાતો આવે છે. હા હા સિદ્ધાંત ની અંદર આપણે 45 આપણા આગમન વાતો આવે છે. આગામ આમ જશે એટલે સાધુ જશે એટલે આ જશે તે જશે નરકમાં જશે એમ લખ્યું. હા હા એ કીધું લેખો આવું ઔષધ પ્રણપણા કરે ને જનુન પૂર્વકની પૂર્વપણા કરે જુઠ્ઠી પરૂપણા કરે અને પેલા ને જંગ દિગમ શ્રોતામાં નમોટા ઝઘડા કરાવે.
કૃષ્ણ
થયું ને જનુન થયું ને જનુન થયું ને જનુન થાય ને તો જાય અને એમાં 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 જિંદગી જતી રહી. એક નાની બાબતમાં જિંદગી જતી રહી. એક જરાક આટલું આટલું છોડવા તૈયાર ન થાય. એટલા કદાગ્ર હોય તો એવા બધા ક્યાં જાય બીજે? કેમ કે ધર્મ પરોપવાની બહુ મોટી જવાબદારી છે. કૃપાળુ બહુ વાત કરી છે કે તમે તો ખોટે માર્ગે હોય ને બીજાને ખોટે માર્ગે, તમે ખોટે માર્ગે હોય એનો વાંધો નથી પણ તમે બીજાને ખોટે માર્ગે ચડાવો છો ધર્મની નામે તો તમારી જવાબદારી કેટલી બધી વધી જાય છે. અસત પરોપણા એવું જોઈ કોઈ કર્મબંધનું કારણ નથી. આ તો ઠીક છે આપણે તો કોઈ પરોપણા કર્યું નથી કઈ વાંધો નથી પણ આપણે તો એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે ના સમજે કશું વાંધો આપણે તિરસ્કાર કોઈનો ન કરવો. પછી કોણ છે કોણ નહીં આપણે જોવાનું નથી. કોના અંતરમાં કેટલું છે કોને ખબર નથી આપણને. આપણી પાસે એટલી જાણવાની તાકાત નથી. બસ આપણે ન ગમે તો કઈ વાંધો નહીં શાંત રહેવું. ઠીક વાત છે કે જે છે બધા બરાબર જેની રીતે કોઈ મુસલમાન મળો ઓલિયો મળ્યો જે મળ્યો હોય આપણે એની એની પાસે ધર્મ ના સાંભળવું પણ એનો અનાદર ન કરવો. એટલે આપણે ત્યાં ચાર ભાવનામાં એક મધ્યસ્થ ભાવના કહી છે. આપણે મધ્યસ્થ રહેવું જોઈએ. મૈત્રી કરુણા પ્રમોદ મધ્યસ્થ ભાવના તો આપણે જૈન દર્શન ની અંદર એક બહુ મોટી વાત છે. સત્યની સત્ય જેમ છે એમ હંમેશા સત્પુરુષો સત્ય તો જેમ છે તેમ કે કોઈનો અનાદર કરી દે એમ અસત્ય કે ભાઈ આ વાત બરાબર નથી એમ જરૂર કે પણ એનો અનાદર ન કરે. મધ્યસ્થ ભાવ એટલે આપણે તો એક જ વાત યાદ રાખવાની કે કોઈનો આપણાથી અનાદર નહીં થાય. કોઈનો વિનય ન કરો કેમ ખોટો વિનય કરવાની હોય નહીં. સાચો વિનય આપણે સાચાનો જ કરવાનો છે. કોઈ બધા ઠેકાણે તો પછી બધા ધર્મો સાચા થઈ ગયા એવું હોઈ શકે નહીં તો એ વિનય મિથ્યાત્વ લાગે પાછું. આ તો બધી આમ જાઓ તો આમ નામ જાઓ તો આમ બધું ખૂબ ધ્યાન રાખવું પડે આની અંદર. તો એક વિનય આપણે મિથ્યાત્વના પ્રકાર છે 25 પ્રકાર મિથ્યાત્વ મુખ્ય 5 પ્રકાર વિનય મિથ્યાત્વ છે. તો ગમે ઠેકાણ વિનય ન કરાય કે આપણા શું હારા છે આપણાથી તો હારા છે ને આપણાથી ના ના ચાલે તો વિનય તો ત્યાં હોય કે જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં સાચું વિનય. બીજી ઠેકાણે વિનય ઠીક પછી એનું પરીક્ષા આપણે ન થઈ શકે એટલે જો જૈનના સાધુ હોય આ હોય તો એનો આપણે વિનય કરીએ પણ સાચો વિનય તો ત્યારે થાય એની પહેલા કોઈ નહીં. તો બધે ઠેકાણે બધા ધર્મ હોય છે ચોક્કસ કરવું પડે પણ જયારે એમ ખબર પડે કે આ અજ્ઞાની છે પછી ન કરે. કોઈ તો એની એટલી તાકાત હોય તો ખબર પડે ને એને કેમ ખબર પડે એટલી તાકાત એને ખબર પડી જોઈએ. આ માર્ગને જાણનારો એને ખબર પડે કે આ ક્યાં ખોટી ભૂલ કરે શું કરે શું બધી ખબર ન પડે બધી ખબર પડે એને ક્યાં કેવી રીતે ભૂલ કરી બધી ખબર પડી જાય. તો અહીંયા ધર્માત્માનો માટે તિરસ્કાર ન કરવો. કેમ કે ધાર્મિક પુરુષનો તિરસ્કાર કરતા પોતાના ધર્મનો તિરસ્કાર થાય છે અને ધર્મ અને ધર્મીનો અવિનાભાવ સંબંધ છે. હવે કે છે એ જ વાત કે છે શ્લોક 27માં યદિ પાપ નિરોધો અન્ય સંપદા કેમ પ્રયોજનમ અથ પાપાશ્રવો અસ્ત્ય અન્ય સંપદા કેમ પ્રયોજનમ. જો પાપનો નિરોધ હોય તો અન્ય વિભૂતિનું શું પ્રયોજન છે અથવા જો પાપનો આશ્રવ હોય તો અન્ય વિભૂતિથી શું પ્રયોજન છે. અહીંયા કહેવા માંગે છે વાત એક જ છે મિથ્યાત્વના અભાવમાં સમ્યક દ્રષ્ટિ અન્ય ક્ષણક સ્થાયી વિભૂતિઓથી લાભ માનતા નથી તેથી તેનો તે ગર્વ કરતા નથી. મિથ્યાદ્રષ્ટિને પૂર્વોપાર્જિત પુણ્યને લીધે અન્ય વિભૂતિઓ મળી આવે પણ તે મિથ્યાત્વને લીધે તેનો ગર્વ કરી તેમાં રેચોપચો રહે છે તેથી તે વિભૂતિઓ તેને લાભદાયક નહીં થતા દુર્ગતિ ગમનના કારણભૂત થઈ પડે છે. જગતના ની સંપત્તિ છે દુર્ગતિનું કારણ થાય એમ કહ્યું. કેમ કે મિથ્યાત્વ સહિત જે કઈ વિભૂતિની પ્રાપ્તિ છે એ હંમેશા જીવને ગર્વ કરાવીને ન રહે. કેમ કે અનંતની બધી જે અજ્ઞાની છે અને અંતની બધી કસાયનો ઉદય છે ને છે, તો અંતાનું બધી કસાયની અંદર એને માન કસાયનો તીવ્ર ઉદય થયા વિના રહે નહીં, અને માન કસાયનો તીવ્ર થતાની ગતિ બગડ્યા વિના રહે નહીં. એટલે સંપત્તિ બહુ સારી ચીજ નથી. કેમ કે આપણને હંમેશા પાળનાર છે. તો આ એ વાત અહીંયા શ્લોક મૂળ શ્લોકમાં એ વાત કરી કે જેને પાપનો નિરોધ છે. તો પાપનો નિરોધ કોને છે? જ્ઞાનીને. અજ્ઞાનીને પાપનો નિરોધ નથી. કઈક સમજવા જોઈએ છે. આપણે એમ કે અમે તો પાપ કરતા નથી, અમને પાપનો નિરોધ નથી. અજ્ઞાનીને પાપનો નિરોધ નથી, કારણ કે મિથ્યાત્વરૂપી પાપ મહાપાપ તો પડ્યું છે, પ્રતિ પડે, તેને પાપનો નિરોધ ક્યાંથી થયો? તો અજ્ઞાનીને પાપનો નિરોધ નથી. પાપનો નિરોધ તો કોને છે? જ્ઞાનીને. જ્ઞાનીને તો પુણ્ય ને પાપ બેનો નિરોધ છે. એને તો પુણ્ય પાપ બંનેનો નિરોધ. કેમ કે વિતરાગ ભાવ પ્રગટ છે. તો વિતરાગ ભાવ જો એને પ્રગટાશે એવા જ્ઞાની ને પુણ્ય ને પાપ બંનેનો નિરોધ છે. કેમ કૃપાળુદેવ વાત કરી ને વિતો કાળ અનંત જે કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ છે વધતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ શુભે નો છેદ કરવાની વાત કરી. કેમ કે શુભ કે અશુભ બે જાત કર્મની છે, બંધની જાત છે.
બંને બંધ કરતા તો ખરા છે.
જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને. જેમ લોહનું પછી લોઢાની બેડી હોય કે સોનાની બેડી હોય, પણ બેડી તો બેડી જ છે. જેમ લોહનું તેમ કનકનું જંજીર જકડે પુરુષને, તેમ શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. શુભ કે શુભ છે, શુભ કે અશુભ જે કાર્યો છે, કૃત કાર્ય, તે શું કરે? જીવને કર્મના બંધમાં નાખે છે. પણ આ વાત સામાન્ય જીવને શુભ વાત એ પણ બંધનું કારણ છે એ વાત બેસવી થોડી મુશ્કેલ પડે છે. યોગેન્દ્ર દેવ તો એમ કહ્યું એક ઠેકાણે, યોગેન્દ્ર દેવ છે એને તો એક શ્લોકમાં એમ કહ્યું છે કે પાપ ને પાપ તો આખું જગત કરે છે, પણ પુણ્ય ને જે પાપ કહે છે એવા તો વહેલા જીવો જગતમાં છે. કેમ કે પાપ એટલે પુણ્ય પણ બંધક છે અને પાપ પણ બંધક છે. જે જીવને કર્મ બનાવે એ કેવી રીતે સારું હોઈ શકે? એ પણ જ્યાં સુધી આપણે પોતાને વિતરાગ ભાવ કે સમ્યક દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી પાપને છોડી અને પુણ્ય ભાવ કરવો જોઈએ. પણ અંદરથી શ્રદ્ધા તો એવી રાખવી કે આ પણ અલ્પ બંધ છે, આ પણ દંડ છે, એ પણ છોડવા યોગ્ય છે, પણ અત્યારે મારી તાકાત નથી, વર્તમાનની અંદર મારી યોગ્યતા એવી નથી, મારો એટલો પુરુષાર્થ નથી કે હું એને છોડી શકું. પણ અંતરમાં એમ રાખવું જોઈએ કે આ પણ છોડવા યોગ્ય છે, આ પણ બંધ છે. બંધન તો છોડવા યોગ્ય છે ને. બંધ કોઈ પણ, પછી દંડ હોય 5 રૂપિયાનો દંડ થાય કે 1000 રૂપિયાનો દંડ, દંડની જાત દંડ જ છે. દંડની જાત દંડ જ છે, એટલે એ પણ બંધ છે. તો અહીં પાપની જે વાત કરી, અહીં પાપ એક વાત કરી, તો અહીં મિથ્યાત્વ શબ્દ મૂક્યો છે કે પાપનો નિરોધ હોય તો અન્ય વિભૂતિને શું પ્રયોજન છે? પાપનો નિરોધ એટલે અહીંયા તો મિથ્યાત્વ સહિત પાપની વાત કરી છે, એટલે કે જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એ જ્ઞાનીને બીજી વિભૂતિની શું જરૂર છે? એને તો જે અનંત વિભૂતિ પ્રાપ્ત કરી લીધી છે, એને તો જે વિભૂતિ પ્રાપ્ત કરવા યોગ્ય તે તો એને પ્રાપ્ત કરી લીધી છે, તો એને શું પ્રયોજન છે બીજી વિભૂતિની? અને જેને સ્વરૂપ વિભૂતિની પ્રાપ્તિ નથી થઈ અને એને બીજી કોઈ વિભૂતિની પ્રાપ્તિ થશે તો એ તો દુર્ગતિનું કારણ થશે. જગતમાં કોઈ બીજું વિભૂતિ પ્રાપ્ત કરવા યોગ્ય નથી, એ જ વાત કરી છે. અથવા જો પાપનો આશ્રવ હોય તો આની વિભૂતિ શું પ્રયોજન છે? એથી આપણું શું કલ્યાણ થવાનું છે? ઉલટું આપણું અકલ્યાણ થશે, કલ્યાણ નહીં થાય, કલ્યાણ થશે નહીં. જગતની વિભૂતિથી જીવને તો આ વાત બેસવી બહુ મુશ્કેલ. કેમ કે એક વાત ને બધા જીવો એક જ વાત કરે, શું કે પૈસા કમાવો, પૈસા કમાવો, પૈસા કમાવો. બીજો હા, એના મગજની અંદર એ વાત એટલી બધી રૂઢ થઈ ગઈ હોય છે, એટલી બધી કે એમાંથી છૂટવું બહુ મુશ્કેલ થાય. એને કે પેલા પૈસાની જરૂર નથી, પૈસાથી કઈ સુખી થવા એ બધી વાત જવા દે. પણ એના મગજમાં આ વાત ઉતરવાની નથી, ઉતરે નહીં. કારણ કે મિથ્યાત્વ છે, જેટલું દ્રઢ હોય એટલી આ માન્યતા વિશે જ દ્રઢ થાય. કેમ કે જેટલું મિથ્યાત્વ દ્રઢ હોય એટલું પર વસ્તુમાં એને પ્રીતિ વિશેષ હોય હોય ને હોય. તમને કોઈ એમ કહે કે તમને પૈસા વિના ચાલે છે? અરે બરા, પૈસા વિના જ ચાલે છે, પૈસા વિના જ ચાલે છે. પૈસા વિના કઈ અટકતું છે નહીં. ઠીક છે, આપણે સંસારી છે, ગ્રસ્ત છે, તો ગ્રસ્ત થોડી ભીખ માંગવા જાય. એટલે એના પ્રયોજન પૂરતું એને મળી રહી. એટલે કૃપાદેવે વાત કરી, વ્યવહાર સુધી મેં એક ઠેકાણે વાત કરી, તો જો એમ કે તને પોતાને તારી આજીવકા મૂર્તું મળતું હોય તો, અને વધારે તને કોઈ જો ઝંખના હોય, ઈચ્છા હોય, તો તારે તારા આત્માને પ્રશ્ન કરવો કે આ વધારે શા માટે હું કમાઉં છું. અને જો કોઈ કોઈ પરમાર્થ બાબત હોય તો વાત સાચી છે, નહીતર તો એવો કોઈ વિશેષ કમાવાની જરૂર જીવને છે જ નહીં. તમારી આજીવકા ચાલે છે પૂરતું છે. કેમ કે વધારે હશે તો શું થશે? પાપ વધારે છે તો પાપ કરશે, હશે તો પાપ કરશે, નહીં હોત નહીં પાપ કરે, નહીં હોત નહીં પાપ કરે. જો $5,000 જો હશે તો ફર્નિચર બદલવાની વાત કરશે, પણ હશે જ નહીં. બિચારો પૂરું કરતો છે, હું ફર્નિચર બદલવાનો શું કરવાનું, બીજું શું કરવાનું, કઈ નથી કરવાનું. તો આ પાપ શક્તિનો જે બહુ મોટો પ્રસાદ થઈ ગયો છે એ તોડાવવો બહુ મુશ્કેલ છે. બધા નિયમ જ થાય છે કે શું થશે, શું થશે, આમ છે. પણ એમ કોઈ વિચાર નથી કરતો કે જેની પાસે આટલા પૈસા છે એને જઈને પૂછીએ અમે કે તારે કઈ વાંધા પડતો, કઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે? તો એ કહેશે કે મારે તો પ્રોબ્લેમ ઘણા છે, મારા ભાઈ છે કાકા દીકરો ભાઈ તમે બેઠા હતા, મને કે મેં કીધું ભાઈ તું આ બધી વાત કરે છે, મેં કીધું પણ આપણે જે વખતે આપણે કાંઈ પૈસા નહોતા અને કમાઈ ખાતા હતા, નાના હતા તે વખતે, બસ તમારી આ વખત હતી તો બસ આનંદથી ખાતા પીતા, એટલે કઈ કઈ બેલેન્સ બેલેન્સ રહીએ નહીં. તો કેમ મેં કીધું કાંઈ તું દુઃખી પડે કે જરાય દુઃખી નહોતા, ને હવે તો ઉલટી આ પૈસા છે તો ઉલટી ઉપાધિ થઈ, ઉલટી ઉપાધિ થઈ ગઈ. કેમ મેં ઉપાધિ, હાળા બધી બધી જાતની ઉપાધિ થઈ પડી છે, ઉપાધિ નહીં. પછી તો જેમ થાય એટલે પછી આમ આબરૂ રાખો ને, છોકરીને પરિણાવીશ તો આમ આપો ને, આનું આમ કરો ને, આનું આમ કરો ને, આના કારખાના કરો, પછી અધરના પૈસા હાંચવા ને આ તે, અનેક ઉપાધિ થઈ પડી. અને પેલા ખાતો તો શાંતિથી, હવે શાંતિથી ખાતો છે આમ જ. પણ એ જીવને ગળે ઉતરવી વાત બહુ મુશ્કેલ હોય છે. છેવટે તો સુખ ક્યાં છે? સંતોષમાં સુખ છે, વસ્તુમાં તો કોઈ સુખ છે. હમણાં રિવ્યુ આવ્યો, હમણાં પરમ કેટલા 4-5 દિવસ થયા, તો એમ કે સુખી કેટલા છે દેશ, તો કે બ્રિટન સુખીમાં સુખી છે. કેમ કે એમાંથી 10 માંથી 9 માણસો એમ કે છે કે અમે સુખી છીએ. અમેરિકાનો 7મો નંબર આવ્યો અને જર્મનીનો 17મો નંબર આવ્યો, જર્મની જપાનનો. કેમ કે ત્યાં બહુ જ સમૃદ્ધિ પેલી છે ને, ખૂબ આમ એડવાન્સ થઈ ગયું છે બધું ઇન્ડસ્ટ્રીમાં. એમ આવ્યું એમ કેમ થયું? બ્રિટનમાં તો બહુ મુશ્કેલી છે લોકોને, પણ છતાં ત્યાંથી વાત આવે છે. આયર્લેન્ડ વધારે વધારે સુખી દુનિયામાં, કેવું આવ્યું એનું આપણે વિચાર કરવો છે કે આમ કેમ કહ્યું? પૈસાદાર તો અમેરિકા છે ના, પૈસાથી કોઈ પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જતા નથી. બધું આપણી પાસે હોય આપણે દુઃખી, કોઈ આપણે દુઃખી થઈ શકીએ છીએ. ઠીક છે, એક સાધન છે, પણ એની પાછળ એ જીવનનું ધ્યેય બનાવી દેવું એવું બધું એ સાધનની કિંમત આપવા જેવી નથી. સાધન છે, ઠીક છે, જોઈએ આપણે ચલાવવું સંસાર, પણ એ સિવાય બીજું કાંઈ નહીં તો મનુષ્ય ભાવ ઉપદેશ ઠેકાણ લખે છે કે તું જે મહાન કામ કરવા માટે અહીં આવ્યો છે તેનો તું વિચાર કરશે. મનુષ્ય ભાવમાં જે મહાન કામ કરવાનું છે તેનું પ્રતિફળ વિચાર કરશે. મહાન કામ તો શું કરવું છે? આ બધા બંધનમાંથી છૂટવું, મહાન કર્મ કરવાનું છે. પછી એક બીજે ઠેકાણ લખ્યું છે કે આયુષ્ય છે એની કઈ ખબર નથી, ટૂંકું છે, કામ ભગીરથ છે, હોળી નાની છે, સંસાર સમુદ્ર મોટો છે. એમ હોળી નાની છે, સંસાર સમુદ્ર મોટું છે. મહાપુરુષો તો બીજું શું કીએ પણ આથી વધારે, પણ જીવ સમજે જ નહીં, સમજે નહીં, પાછો વળતો જ નથી, વળતો જ નથી, સાંભળે પાછો હતો એવો નહીં, સાંભળે પાછો હતો એવો નહીં, કાં તો સાંભળે જ નહીં, એક તો સાંભળે તો પછી. એટલે વારંવાર 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 સત્સંગથી કંઈક બે બધા સંસ્કારો ઓછા, બાકી આખું જગત આજ હોમાંથી 1000 માંથી 999 આજ વાત કરે કે ભાઈ પૈસા કમાવો, પૈસા કમાવો, પૈસા કમાવો તો પૈસા હિસ સુખી થાવ, પૈસા હોય તો ભાવ પૂછા હે, ભાવ પૂછા છે તમારો, પૈસા નહીં ભાવ નહીં પૂછે, હા કોઈ ભાવ નહીં પૂછે, દીકરો હશે તો ભાવ નહીં પૂછે, એમ કે બધા એક આચાર્ય પણ હું કરે છે એમ કે બધા સમય ચોથી ગાથામાં કહ્યું છે કે બધા જીવો છે એ આચાર્ય પણ કરે છે કે બીજા જીવો પાસે આ જ વાત કરે છે કે બીજા જીવોને આ જ સમજાવે એ વાત કરે છે. અને આ જીવ ત્યાં તો એમ કહે છે કે બળદની માફક ભાર વયા કરે છે, બળદની માફક તૃષ્ણારૂપી એને એવી આગ અંતરમાં ફાટી છે, અને આ કુટુંબનું એવું છે કે એના બળદની માફક એ ભાર બિચારો વહ્યા કરે છે. હા એવી વાત કરી. અને જે જે મળે છે એ પણ આચાર્ય પણ આજ આજ શિક્ષણ આપે છે, આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, કરો કરો ને કંજેશ્વર ઘણી વખત કરો કરો ને મરો એમ કેતા, કરો કરો ને મરો કરવા માટે એમ કે આમ કરો આમ પેલો બધા આજ વાત એક વાત છે, બધા અંદર અંદર આજ એમ કે શિક્ષણ આપી રહ્યા છે. ને આ જીવ બળદ એમ લખ્યું છે બળદની માફક, બળદની માફક ભાર વહે જ જાય, વહે જ જાય છે બળદની માફક. અને આવું જે તું માગી રહ્યો છે એવું તો તું અનંતવાર ભોગવી ચૂક્યો છે. શુદ્ધ પરિચિત અનુભવ સર્વને કામ ભોગ બંધનની કથા, આ કથા તો તે સાંભળી છે, અનંતવાર સાંભળી ચૂક્યો છે, આ કોઈ નવી કથા છે નહીં. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ, પણ આ પરથી જે તારું તત્વ મંગળ તત્વ છે એની એક ઉપલબ્ધિ સુલભ નથી, દુર્લભ છે, અતિ અતિ દુર્લભ છે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ દુર્લભ છે. તો અહીંયા એ વાત કરી કે ભાઈ તને વિભૂતિ મળશે તો તને ક્યાં નાખશે, દેખો ને ક્યાં નાખશે, દુર્ગતિ, દુર્ગતિમાં તને લઈ જશે. બાહ્ય સાધનો જેટલા વિશેષ હશે એટલા તને વિવેક નહીં હોય તો તને દુર્ગતિમાં લઈ જશે. એટલે ક્રાઇસ્ટ એક ઠેકાણે વાત લખી કે સોયના નાકામાંથી હાથી નીકળવો સુલભ છે, પણ સોયના પણ જે આવા ત્યાં રીચ એટલે પૈસા દર નહીં, પણ રીચ એટલે જે પાપ કરવું હશે એ નીકળવો મુશ્કેલ છે. સોયના નાકામાંથી હાથી નીકળી જાય તો અમે માનીએ છીએ, પણ આમાંથી આ પૈસા વાળો એટલે બધા પાપ, પૈસા એટલે બધું ભેરું આવી જાય, એ નીકળવો મુશ્કેલ છે. એમ વાત બધા મહાપુરુષો આ વાત કરી છે, નીકળવો બહુ મુશ્કેલ, કેમ કે પછી ક્યાં જાય, પછી નીકળવું મળે, એ ગધડામાં ગયો પછી નીકળે કેવી રીતે, ગયો પૂરું થઈ બહુ નીકળવું મુશ્કેલ છે. આ સંસારની અંદરથી તો મહાપુરુષો તો આ વાત કરે છે, એકની એક વાત કે છે. હવે કે છે 28મો શ્લોક કે છે, હવે સમ્યક દર્શનનો, હવે બધા શ્લોકોમાં સમ્યક દર્શનની મહિમાની વાતો આવે છે, તો અહીં વાત કરે છે સમ્યક દર્શન સંપન્નમ અપી માતંગ દેહતમ જમ દેવા દેવમ વિદુર્ભ સ્મગુઢાનામ અંતરત્વ અંતરો જસમ. એટલે કે દેવા એટલે શ્લોકનો અર્થ છે, અન્વય અર્થ કે ગણધર દેવો સમ્યક દર્શનથી યુક્ત ચંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા જીવને પણ દેવ કહે છે, એને દેવ કહે છે, સમ્યક દર્શન સહિત એને દેવ કહે છે. એમ કેવી રીતે કહે છે કે જે ભસ્મથી ઢંગાયેલા અંગારણી માફક અંદરમાં તેજ વાળું છે તેને દેહ કહે છે. એટલે સમ્યક દર્શન જે છે એ માણસને દેવ બનાવે. ખરેખર તો ઉપાધ્યાય યશોવીજી તો યોગદ્રષ્ટિ સમુચ્ચયની અંદર પાંચમી ઢાળ આવે છે, પાંચમી થીરા દ્રષ્ટિની. એમાં એમ કહે છે કે પ્રભુ તમે પશુમાંથી મને દેવ બનાવ્યો, એમ વાત કરે છે. પશુ એમ તો બધા જે મિથ્યા દર્શન સહિત છે બધા પશુ કયા છે, હું નથી કહેતો, યશોવીજી મહારાજ કહે છે. જેને સમ્યક દર્શન નથી એવા જીવોને પશુ કયા છે, અને પ્રભુ પશુમાંથી તમને દેવ બનાવ્યો, એમ વાત કરે છે. પાંચમી ઢાળ છે એમાં એમ વાત કરી છે. તો અહીં એ વાત કરી છે કે કદાચ બાહ્ય ખોખું ચાંડાળ ન હોય પણ અંદર તો જે ચઢાહટ કરતો આત્મા જાગી ગયો છે, જાગૃત થઈ ગયો છે ને, હવે તો જાગૃત થઈ ગયો છે. તો ભલે બાહ્ય ગમે શરીર હોય પણ એને દેવ કહો, મેં દેવ, એ દેવ થઈ ગયો. હવે એનામાં દૈવ દેવ કોને કહે, જેનામાં દૈવી શક્તિ પ્રગટે એને દેવ કહેવામાં આવે છે. દેવ એટલે શું, જે રૂદ્ધિધારી હોય ને, દેવ રૂદ્ધિધારી હોય છે ને, એટલે દૈવ્ય દિવ્ય શક્તિ વાળા જે હોય એ દેવ. અહીંયા દિવ્ય શક્તિ એમને પ્રાપ્ત થઈ ગઈ છે, દિવ્ય એવું પોતાનું જે સ્વરૂપ આત્મ તત્વ એની એને પ્રાપ્તિ થઈ ગઈ છે. તો કે છે કે એને દેવ બનાવ્યો, હા, તો બાકીના જે ન હોય એને તેમ કહ્યું છે, પશુ માંથી દેવ બનાવ્યો. કેમ કે મિથ્યા દર્શન છે ત્યાં સુધી એ જેમ બીજા પ્રાણીઓ છે તેમ એ પંચ વિષય કષાય આદિ અને અભિમાન આદિમાં જ પ્રવૃત્તિ કરવાનું છે. તો બીજા જીવો કરે છે એવી એની જીવો બનાવે છે. એટલે મહાપુરુષે એ વાત કરી કે ભાઈ ઢોરમાં મનુષ્યમાં ફેર શું છે, પછી ઢોરમાં મનુષ્યમાં અગર કોઈ પણ ફેર હોય તો આ જ્ઞાનની પ્રાપ્તિ છે, વિવેક પ્રાપ્ત થવો છે એ હોય તો મનુષ્ય ઢોર, બાકી તો ચારે ચાર સંઘના ઢોર પણ લઈને આવે છે, મનુષ્ય પણ લઈને આવે છે. ચારે સંઘના મનુષ્ય અને પશુને બેને સરખી જ છે ચારે ચાર સંઘ. તો ચારે ચાર સંઘના તો એ અપેક્ષા હતો, અને કૃપાળ દેવ તો એ વાત પણ કરી છે કે ચક્રવર્તી અને ભૂંડને બેને હરખા હડકા એવા છે. જેવી પ્રીતિ ચક્રવર્તીને એની રાણી પ્રતિ છે, એવી પ્રીતિ ભૂંડને નિભૂંડની પ્રત્યે છે. આવું આવો દાખલો આપ્યો છે, પડતો આવો દાખલો આપ્યો છે ભાઈ. જેવી એમ છે કે એમાં ટૂંકમાં એમ કે છે કે વિષય, હવે એ વાત કરી છે એવી બધી એ પ્રમાણે કે બધું એમ જ છે. ચારે ચાર સંજ્ઞા એને છે, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. તો આ ચારે ચાર સંજ્ઞા એને છે, નાને છે. તો પછી એમાં કઈ ફેર રહેતો નથી. ફેર એટલો કે જેને વિવેક હોય, વિવેક એટલે સ્વ અને પરનો વિવેક, હું આત્મા છું અને અન્ય નથી એવો એને અંતરથી વિવેક જાગ્યો હોય. એટલે વિવેક તો ત્યારે સાચો જાગ્યો કહેવાય કે જયારે ખરેખર સમ્યક દર્શન થયું ત્યારે વિવેક જાગ્યો. તો અહીં એ વાત કરે છે કે આને ચાંડાળ બાય ભલે જણાવ્યું, એને જો વિવેક જાગી ગયો છે, સમ્યક દર્શન જાગી, તો દેવ થઈ ગયો. તો ગણધર કે છે, હું કીધું ગણધર કેમ કે છે, ગણધર એને દેવ કે છે. તો સમ્યક દર્શન મહાત્મ્ય બતાવ્યું છે. તો સમ્યક દર્શન એક એવું રત્ન છે કે જેની કિંમત મૂકવી કાયમ છે જ નહીં. કેમ કે બસ સમ્યક દર્શન થયું ત્યારથી જ દુઃખનો અંત આવ્યો, અને દુઃખનો અંત આવવાની શરૂઆત થઈ ગઈ, અને અંત આવ્યા વિના રહેશે નહીં. જેને સમ્યક દર્શન પ્રગટ થયું મોક્ષ જયા વિના રહેવાનો જ નથી. એટલે કે સંસારનો અભાવ કરીને સુખી થશે, સંસાર એટલે દુઃખ, संसरति इति संसारम। तो ये संसार नो अंत आवे क्यारे कि जारे सम्यक दर्शन थाय ते। एक पहला तो लाख बात करे तो कही, इतने तो आचार्य देव को ग्रहिलिंग ते ग्रहिलिंग के मुनिलिंग ये लिंग न मुक्ति मार्ग से सम्यक दर्शन ज्ञान चारित्र मोक्ष मार्ग से ज्ञान दर्शन चारित्र तेज मुक्ति ग्रहिलिंग के मुनि तो मुनि थी जाओ नहीं पत्तो पड़े। मुनि थी ने आ प्रगट करे आत्मदर्शन तो એટલે કૃપાળદેવ કહ્યું કે આ મિથ્યા ત્રુવી પાડો તારા એવા અનંત ચારિત્ર ખાઈ ગયો કે તારા તણખલા જેવા ચારિત્ર થી આ મિથ્યાત્વ ડરે એમ નથી। તો મિથ્યાત્વ કેટલું મહાન છે ને એને કાઢવાના માટે કેટલો પુરુષાર્થ કરવો પડે। તો એ વાત કે તણખલા જેવું તારું ચારિત્ર દ્રવ્ય ચારિત્ર ને તણખલા જેવું કહ્યું અને મિથ્યાત્વને રૂપી પાડો એને તણખલા રૂપી આ ચારિત્ર થી તું કાઢવા માંગે તો નહીં જાય। એવા તો હજારો પૂડા ખાઈ ગયો કે એવા તો આ પાડો મિથ્યાત્વરૂપી પાડો હજારો પૂડા જેમ ખાઈ ગયો એમ આ મિથ્યાત્વ રૂપી એ પાડાએ આવા તારા બાહ્ય અનંત ચારિત્રો ખાઈ ગયો। ભગવતીમાં કોઈ વાત આવે જ છે કે આવા તો અનંત ચારિત્ર જેવી લઈ લીધા। મૂળ વાત કરી નહી, મૂળ વાત જે પ્રગટ કરવાની હતી એ પ્રગટ કરી નહી।
હવે કૃપાળુ દેવનું પદ તથા સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ।
સુખ ખાણ ગમ અને સુખ ખા અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ ગતિ અતિ સંયમ યોગ ઘટિત સંયમ યોગ ઘટિત અંતરમુખયોગ પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જિન દર્શન અનુયોગ જિન દર્શન અનુયોગ પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એ પૂર્વ ચૌદની લબ્ધિનું ઉદાહરણ પણ તે ઉદાહરણ પણ તે વિકાર સહિત જે રહ્યા મતીના યોગ પરિણામની વિષમતા તેને યોગ યોગ તેને યોગ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર પ્રથમ ભૂમિકા ધાર શબ્દાદિક વિષય સંયમ સાધન રાગ જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર મહાભાગ મધ્ય પાત્ર મહાભાગ તૃષ્ણા જીવ્યાતણી મરણ યોગ નહી ક્ષોભ મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ પરમ યોગ જીત લોભ આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય ઉપજે મોં કલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર સુસંત ચહિ દિન રાત રહે તધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે
શાંતિ
પ્રણમુ પદ તે વર તે જયતે
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વર તે જયતે પ્રણમુ પદ તે વર તે જયતે